તારીખ 2/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 460 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 800
પત્રાંક 460 કાલે થોડું ચાલી ગયું છે સંક્ષેપમાં પુનરાવર્તન કરીએ એમાં અશાતા વેદને આવવાની આવવાની ને આવવાની કોઈ આખી જિંદગી તંદુરસ્ત રહીએ ને કાંઈ એને રોગ થાય જ નહીં તો અસંભવ ને અશક્ય છે. કેમ કે આ જીવે વેદનીના બંને પ્રકાર બાંધ્યા છે, અસાતાય બાંધે છે અને સાતાય બાંધે છે. રસથી ખાવાના પરિણામમાં અસાતા બંધાય છે, પણ ખાવાનો પ્રયોગ ચાલે છે ને. તો જે ચીજ ભાવે અથવા જે ચીજનું સ્મરણ થાય ને રસ આવે, ખાવામાં રસ આવે, વિચારવામાં સ્મરણમાં રસ આવે, અસાતા વિધની બંધાય છે. એમાં અસાતા વિધની બંધાય, હાલતા ને ચાલતા અસાતા વિધની બંધાય. હા, એમાં અસાતા બે એક જ વાત છે, કોઈ ભાવે ને કોઈ ન ભાવે, બે એક જ વાત છે. એક રાત છે ને બે નો આશા કરે, એટલે રોગ થવાનો થવાનો ને થવાનો. રોગ આવે ને મટાડવાના પરિણામ થાય એમાં આશા કરે મને બિન બિન ભસાતો તો અસાતા બંધાઈ ગઈ. હું તો બહુ ડીપ સાયન્સ હે, અલ્પ બહુત્વ ઓર પ્રકૃતા પ્રકાર બહુત હૈ, રોગ ભી કરોડો પ્રકાર કા હૈ, તો કોણ સે બંધાઈ ગઈ ઉસકા કોઈ મહત્વ નહીં. અસાતા તો આઈ ગઈ આઈ ગઈ ઓર આઈ ગઈ. બસ ભાને નહીં ભાને કુછ હોના હી નહીં ચાહિએ હમકો, તો યે પેટ કો ભાડા કિરાયા દેના હૈ. શરીર મેં હમારી આત્મા નિવાસ કરતી હૈ ને, તો જિસ મકાન મેં રહેતે હૈ કિરાયા દે દો, મુફત મેં મત રહીયો. હા, કિરાયા દે દો, બેન્સરી બહુ કમ ખોરાક લેતી હતી, તો એમકી જે હોજરી આંતર હૈ વો સિકુડ ગયે, ઉસકા ઇલેસ્ટ્રિસિટી હોતી હૈ, અગર ઉસકો જ્યાદા દો તો જ્યાદા માંગેગી, કમ દો તો કમ માંગેગા. તો બહુ કમ ખાતે થી, એક રોટી ડેઢ રોટી ઉતને સે જ્યાદા, થોડા છાસ, છાસ કા એક કપ છાસ ઓર એક થેપલા યા દેશ થેપલા એટલા લઈ લેતે, જ્યાદા નહીં લેતે. તો સિકુડ ગયા. હમ એક વૈદરાજ કો લેકે આયે થે, ફિર ક્યા ગેસ્ટ્રિક ટ્રબલ બહુ હોતી, પિત્ત ઓર ગેસ દોનો કે પ્રકોપ હોતા થા બહુ, ઓર કોઈ રોગ નહીં થા, લેકિન ઈ કારણ સે ઉનકો પિત્ત ઓર ગેસ કા વાયુ કા તકલીફ હોતા થા. તો પિત્તમાં ક્યાં મોળ બહુ મોળ ચડે અને ગેસમાં છાતીમાં ભરાઈ જતો હતો, એટલે ચેસ્ટ પેઇન આવતો હતો. વૈદરાજ કો લે આયે, બહુ જાણકાર આદમી થા, બોલે કે કોઈ રોગ ખાસ નહીં હૈ, હોજરી ઓર આંતર સિકુડ ગયા હૈ, तो बच्चे का होता है, इस टाइप का हो गया है। तो क्या बोले कि मनुष्य भव है वो तो साधना के लिए, और आप साध्य भी हैं, लेकिन साधना के साधन में शरीर भी है। तो ये शरीर को आप शरीर नहीं समझ के एक पवित्र मंदिर समझिए, भगवान का रहने का, भगवान आत्मा है ना, तो भगवान का रहने का मंदिर है। हाँ, तो ये पवित्र मंदिर को आप क्यों कष्ट देते हो? उनका किराया पूरा पूरा दे दो, इतना अच्छा महल मिला है, पवित्र महल है। तो आप मनुष्य भव जैसा शरीर का महल है, तो आप उसको पूरा किराया दे दो, अधूरा क्यों देते हो? ऑनेस्टली, प्रामाणिकता से पूरा दे दो, पूरा दे दो, एवं समझाओ तो। ભાડું નથી દેતા, ત્યાં ભાડું નથી રહેતું, પછી કિરાયે ભાડું નથી રહેતું, પછી તો જીભ ને ખોટો અભિપ્રાય ને પોષણ આપવાનું રહે છે। બસ પછી બીજો વિકલ્પ નહીં આવે, ભાડું દેવાનું એક કોન્સેપ્ટ આવી જાય, પછી કાંઈ તકલીફ નથી, થોડાક નાખી દઈએ એટલે વાત પૂરી। આંખું વીંચીને ખાવું ઘણી વાર આપણે કહીએ, ઉપયોગ નહીં દેના, આંખું વીંચીને ઉપયોગ નહીં રખના, ખાને મેં ઉપયોગ નહીં રખના, ખાતે ખાતે તત્વો કે વિચાર મેં, આત્મા કે વિચાર મેં ચલે જાઓ ના, ક્યાં ખાયા ક્યાં નહીં ખાયા પતા નહીં ચલે, એવી રીતે ખાવું, શું ખાધું એ જ ખબર ન રહી, પછી હું વાંધો તો વાંધો નહીં। સાસ રોટલીમાં સગવડ શું છે? કે બીજો વિકલ્પ જ નહીં કાંઈ, એટલે કાંઈ ઉપયોગ દેવાની જરૂર નહીં। સારું, મેચિંગ થાય, અમે આપણું બધું મેચિંગ જ કરે ને, પેન્ટ ને શર્ટ ને ટોપ ને નીચેનું તો મેચિંગ જ રાખીએ, હા મેચિંગ થાય, એમાં શું ખોટું? એક આજ વિચાર આવ્યો તો સવારે વોકિંગમાં, ઠંડી હતી ને સવારે, ઠંડી છે જરા, ઠંડી પડે છે હમણાં, તો વિચાર આવ્યો ઠંડી લાગવી એટલે શું? બાહ્ય જ્ઞાનમાં માત્ર ઠંડા વાતાવરણ પરમાણુમાં છે, ઠંડી થાય છે, પરમાણુની અવસ્થા છે, શીત અવસ્થા છે, પૂદગળ પરમાણુની શીત અવસ્થાનું નામ ઠંડી છે। શું? હવાના જે પરમાણુ છે એ હવા ઠંડી થઈ જાય છે, એ પરમાણુ ઠંડા થાય છે, જ્ઞાનમાં એનું ખાલી પ્રતિબિંબ પડે છે, સાવ ઉપર છેલ્લી વાત છે, કેટલી અંતરજ્ઞાન ને આખું જ્ઞાન દળ ક્યાંય નું ક્યાંય છે, ત્યાં ઉપયોગ લઈ જાઓ, ત્યાં સાવધાની રાખો, તો આ કઈ છે છે જ નહીં એવું લાગશે। સાવ બાહ્ય જ્ઞાનમાં ઉપરની અવસ્થામાં એક ફોટો પડે, પ્રતિબિંબ પડે, એમાં અસર થવાનો તો કંઈ પ્રશ્ન જ નથી. મને ઠંડીની અસર થાય છે એ કલ્પના સિવાય કાંઈ નથી, ખાલી ઉપરની છેલ્લી અવસ્થામાં ફોટો પડે છે, એ બાહ્ય જ્ઞાન. અંદર જે એકરૂપ જ્ઞાનવેદનાની પરિણતિ છે અને જ્ઞાન દળ છે આખું ચૈતન્ય દળ આત્મા છે, અહીંયા તો કાંઈ એની પહોંચે જ નથી. પણ એ બાજુનું કાંઈ લક્ષ ન હોય, આખો પકડાય છે જેમ ઇન્જેક્શનની 100 અડન આખો પકડાય એના જેવું છે. અવડા મોટા 5-6 ફૂટના શરીરમાં ઇન્જેક્શનની 100 હે જરા કડે છે, ઉપર જરા પડે ત્યારે ખબર પડે, પછી અંદર તો 2-4 દોરાવા કે 1/2 ઇંચ જાય તો ખબર ન પડે. મોટું ઇન્જેક્શન લેવું હોય તો 1 ઇંચ જેટલી અંદર નાખી દે તોય ખબર ન પડે. ખાલી ઉપર એક ટચ થાય ત્યારે ખબર પડે છે, પણ આખે આખો ત્યાં પકડે છે. એ મને દુખ્યું, ખાલી પકડાય છે. એવી જ રીતે બધા પ્રતિબિંબમાં પકડાય છે, જરાક જેટલી ફોટો પડે એટલું જ કામ બને છે. બાહ્ય જ્ઞાનમાં ફોટો પડવા સિવાય કાંઈ નથી, આખું અંદર દળ જ જુદું છે, ભિન્ને ભિન્ન છે. અંદર હાઈલો જાય તો કાંઈ વાંધો નથી, નહીતર બહાર ધસે છે, નીકળી ધસી જાય છે. ચાલતા વિષયમાં આપણે શું છે, દેહ છે એને સાતા આવવાની છે, તો દેહનો ધર્મ છે અને આપણે કરેલા ભાવોનું ફળ છે અને પ્રારબ્ધનું કર્મનું ફળ છે. જ્યારે ઉદય આવે ત્યારે ફરીને એવી વેદના બંધાય એવા પરિણામ આપણા થાય ન થાય એટલું ઓછામાં ઓછી આપણે સાવધાની રાખવી જોઈએ. જો એ વેદનાને કાઢવાના અને વેદનાને મટાડવાના અને વેદના પ્રત્યેના અણગમાના કાંઈ નહીં તો છેવટ અણગમાના પરિણામ થયા, એટલે ફરીને પાછું અસતા કર્મ બાંધીને ફરીને ભોગવવાનો વારો આવશે. ઉપરની ભૂમિકામાં આત્માનું અવલંબન લેવું, આત્મા નિત્ય છે જે અભેદાદી લીધું છે. નીચેની ભૂમિકામાં સત્પુરુષના ચારિત્રનું સ્મરણ કરવું, આચરણનું સ્મરણ કરવું, તો પરિણામમાં શાંતિ રહેશે એમ કહેવું છે. તો મુમુક્ષુ જીવને પણ પરિણામમાં શાંતિ રહેશે. વેદના તો વેદનાના કાળે પૂરી થઈ જવાની છે, નવી વેદના બંધાવવાનું કારણ નહીં થાય. એ તો વેદનાનો ઉદય વિચારણા કરી છે. હવે 378 પાને છેલ્લી લીટી છે, છેલ્લો શબ્દ, છેલ્લી લીટીમાં છેલ્લો શબ્દ, વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં. વ્યાધિ સહિત હોય ત્યારે કેવા પરિણામ હોવા જોઈએ એ તો વાત કરી, હવે વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, એ વખતે પ્રયોગ કર્યો હોય, તંદુરસ્ત શરીર હોય, સાતાવેદની હોય, ત્યારે પણ દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માને અનુભવવાનો પ્રયત્ન કર્યો હોય, તેનું અનિત્યપણું આદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય, આ શરીર છે તંદુરસ્ત રહે તો પણ આયુષ્ય કાળે તો છૂટી જવાનું છે, થોડો કાળ આ ઘરમાં રહેવા માટે ચિઠ્ઠી મળી છે, નોકરિયાત ઓર્ડર મળે ને, જાઓ તમને ફલાણું ક્વાર્ટર આપવામાં આવે છે, આ નંબરનું ક્વાર્ટર તમારું, 3 વર્ષ સુધી તમારે આ ક્વાર્ટરમાં રહેવાનું છે, પછી બદલી થાય ત્યારે ખાલી કરી દેવાનું. પછી ક્વાર્ટર પાસે પૈસા ખર્ચે, એમ આપણે થોડી મુદત માટે, આયુષની મુદત પૂરતું આપણે રહેવા માટે મળ્યું છે. એની પાછળ બહુ સમય ને શક્તિનો ખર્ચો નહીં કરવો જોઈએ. ભીતડા 84 લાખ યુનિમાં જુદા જુદા ઘરમાં જાય છે, જ્યારે જે ઘરમાં જાય એના ભીતડા રિપેર કરવા માંડે, શરીર હરખું કરવા માંડે ને, સબ પરિશ્રમ વ્યર્થ જતા હે, બધો પરિશ્રમ નકામો જાય. કેમ કે હાથમાં તો રહીએ નહીં શરીર, ગમે એવું સારું રાખ્યું હોય, જીવી ગયું, પાછું બીજું આવ્યું, પાછું ત્રીજું આવ્યું, એની પાછળની મહેનત બધી નકામી જાય. એટલી મહેનત આત્મા માટે કરે, આત્માની સુખ શાંતિ માટે કરે, તો અલ્પભાવમાં મુક્ત દશાને પ્રાપ્ત કરે, પરમાનંદની દશાને પ્રાપ્ત કરે, સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય, જગતનું સર્વોત્કૃષ્ટ પદને પ્રાપ્ત થાય અને કદી દુઃખી ન થાય. એટલે સાતાવેદનીના સમયમાં જીવ શરીરથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય અને અસારરૂપ સ્વરૂપ જાણી, તે પ્રત્યેનો મોહ અને મમત્વ, એટલે પોતાપણું, મોહ અર્થાત મમત્વ, હાઇફન કર્યો એટલે મોહનો અર્થ જ છે પોતાપણું, કે આ હું છું, એ છોડી દીધા હોય તો તે મોટું શ્રેય છે, મોટું કલ્યાણ છે, ઘણું કલ્યાણ થઈ જાય. આજ તો એમ કે છે વેદની ના બે જ પ્રકાર છે, એક સાતા ને એક અસાતા, ત્રીજો તો કોઈ ઉદય નથી. બેમાં તું કલ્યાણ જ સાધ ને, સાતા હોય ત્યારે કલ્યાણ જુદાપણું જાણ, અને અસાતા હોય ત્યારે પણ જુદાપણું જાણ, કામ તો એક જ કરવાનું, બસ બે ઉદય તારે તો કલ્યાણનું કારણ છે, ઉદય તરવાનું કારણ છે, મને ઉદય નિરંતર રહેવાનો છે, ક્યાં સાતાનો ક્યાં અસાતાનો, ઉદય ક્યારે નથી, જ્યાં સુધી શરીર છે આયુષ્ય છે ત્યાં સુધી આયુષ્યનો ઉદય છે, ત્યાં સુધી સાતા સાતાનો ઉદય છે, બસ. બંને તરવાનું જ નિમિત્ત છે. ઉદયનો સદુપયોગ છે, નહીતર ઉદયનો દુરુપયોગ છે. સાતામાં ગમવાપણું અને અસાતામાં નહીં ગમવાપણું, અણગમો, બે અસાતા બાંધે, બે વખતે અસાતા બાંધે. એટલે પ્રાય અસાતા જીવ ભોગવે છે એનું કારણ આ છે કે અસાતા ઘણી બાંધે છે, થોડી નથી બાંધતી. તથાપિ તેમ ન બન્યું હોય તો હા ગમે છે, એટલે તંદુરસ્તીને સાતા ગમે ત્યારે એ ભાવ તો અશુભ ભાવ છે. અશુભમાં અશુભ વેદની બંધાય, અશુભ ભાવ અને શુભ વેદની, સાતા વેદની ક્યાંથી બંધાવાની હતી, એ તો શુભ પ્રકૃતિ, પ્રકૃતિ બે છે શુભ અને, પ્રાય અશુભ ભાવ કરે છે શરીરને અનુલક્ષીને, મોટા ભાગે અશુભ ભાવ કરે છે, મોટા ભાગે અસાતા બાંધે છે. અભિપ્રાયમાં ભિન્નપણ ઉકેલવાનું છે. આ શરીરને મારે કાંઈ લેવા દેવા નથી. પ્રારબ્ધની ચિઠ્ઠી આવી છે, પ્રારબ્ધ આપણા સાહેબ છે, ચિઠ્ઠી લખી દીધી છે કે આ ક્વાર્ટર તમને આપ્યું. હા, આપણે એના નોકર થઈ જવાના, આપણને રહેવા આપ્યું છે. બાકી એથી વધારે કાંઈ સરકારી ક્વાર્ટર ઉપર મમત્વ કોણ કરે? એમ કુદરતે બાંધ્યું છે શરીર. સરકાર છો કે કુદરત કયો, એને બાંધ્યું છે શરીર. થોડો ટાઈમ રહેવા દીધું છે, કાંઈ એમાં મોહને મમત્વ કરવા જેવું નથી. જુદા જુદા વર્ગના જુદા જુદા ક્વાર્ટર હોય, એવી રીતે બધાને જુદા જુદા ક્લાસ છે. એનો કાંઈ હરખશોક કરવા જેવો નથી. ક્વાર્ટર જ છે સરકારી ક્વાર્ટર, એમ જ લેવાનું આપણે. હા, કરવો પ્રમાણે ક્લાસ મળે છે. એટલે રુચિ અરુચિ તો થવી જોઈએ, રુચિની સામે અરુચિ થવી જોઈએ. બાકી તો સાતા અસાતા બેને પ્રયોગનું સાધન બનાવો તો અંદરથી અમૃત આવશે. અંદરથી અમૃતના ઝરણા ફૂટશે. તથાપિ તેમ ન બન્યું હોય તો, એટલે કે સાતાના કાળમાં પ્રયોગ કરીને શરીરની ભિન્નતા ન કેળવી હોય તો, કાંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે પ્રસાદ આવી જાય ત્યારે તેવી ભાવના ભાવતા આ શરીર અનિત્ય છે, આ શરીર બિલકુલ અનિત્ય છે, અસાર છે, તેવી ભાવના ભાવતા, ભિન્નપણાની ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરીને કર્મબંધન થતું નથી તો નવા કર્મબંધનથી છૂટી જાય. પૂર્વે ભલે અણસમજણથી કર્મ બાંધ્યું, હવે તો સમજણથી તો આ ચાલે. શરીરની ભિન્નતા જાણી સમજવામાં આવી તો એનો ઉપયોગ ક્યારે જ્ઞાનનો? ત્યારે નહીતર તો એ જાણવું નિરર્થક થયું, વ્યર્થ થયું, નકામું થયું. એ તો જાણે છે લોકો, હું જાણવું થયું, શું થઈ ગયું. અને મહાવ્યાધિને ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું જોવો. એવું સરસ વાત લીધી છે. મોટો રોગ આવે ત્યારે, મોટો રોગ શું છે? મરણનું કારણ છે. હેવી હેવી ડિઝીઝ, મોટો રોગ આવે ત્યારે શું થાય? મૃત્યુ સમીપ દેખાય. કેન્સર છે, કોઈ બી મોટો રોગ આવી જાય, સિરિયસ કન્ડિશન થઈ જાય, ગમે તે પ્રકારે અનેક પ્રકાર છે. ડૉક્ટર એમ કે ભાઈ સિરિયસ છે, ત્યારે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગવું જોઈએ. જો આ પ્રાર્થની વાત નથી, આ ઘડીકમાં છૂટી જશે. એ વખતે તો એકદમ દેહનું મમત્વ છોડી દેવું જોઈએ, જરૂર છોડવું જોઈએ એમ કે છે. અને જ્ઞાનીના માર્ગની વિચારણા એ વર્તુ, જ્ઞાનીનો માર્ગ, જ્ઞાનીઓએ જે ઉપાય કર્યો તે ઉપાય, મારી ભૂમિકા અનુસાર જે મને ઉપદેશ આપ્યો તે પ્રકાર, એ વિચારણામાં આવી જાઉં. એ રૂડો ઉપાય છે, રૂડો એટલે સુંદર, સારામાં સારો સુંદર ઉપાય છે. એટલે કે મહાવ્યાધિના કારણે જરાય ગભરાવું નહીં, ત્યારે તો જરૂર મમત્વ ત્યાગવું. કેમ કે નહીં ત્યાગ તો આ છૂટી જવાનો છે, ને ત્યાગ તો એ મમત્વ રાખીશ તો એ દેહ છૂટી જવાનો, કેમ કે રોગ જ એવો છે, મોટો રોગ તો એવો છે, શરીર છૂટી જાય. મમત્વ રાખીને પણ ફાયદો નુકસાન જ છે, તો શા માટે એનો લાભ ન લેવો. એમ કે છે કે જે આવે એનો લાભ લઈ લ્યો, ને સાત આવે તો એનો લાભ લઈ લ્યો, અસાત આવે તો એનો લાભ લઈ લ્યો, મોટી અસાત આવે તો એનો લાભ લઈ લ્યો. બે હાથમાં લાડવો એના જેવું છે. નાનીનો માર્ગ એટલે જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. સુખેથી જીવન જીવવું, એ ડાપણ છે. સુખેથી જીવન જીવવું એ ડાપણ છે. શું આ વાત જવાની? સુખેથી જીવન જીવવું એ ડાપણ છે. અને અવિવેકથી પોતાને જ નુકસાન થાય, દુઃખ થાય, એવી રીતે જીવન જીવવું એ કંઈ ડાપણ નથી, એ ગાંડપણ છે. ડાપણ નથી એટલે ગાંડપણ છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહાદુષ્કર વાત છે. એટલો બધો શરીર પ્રત્યે મોહ છે જીવને, એ મોહ મૂકવો એ જરા કઠણ લાગે છે. એ શરૂઆતમાં કઠણ લાગે છે, જ્યારે શરૂઆત કરે ને ત્યારે કઠણ લાગે, પછી ન લાગે, પછી અભ્યાસ થઈ જાય એટલે સહજ થઈ જાય. દુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. બહુ સરસ વાત કરી છે કે ભલે મોહને મૂકવો, શરીર પ્રત્યેનો, કુટુંબ પ્રત્યેનો, ગમે તે પ્રકારનો મોહ, એ મોહ મૂકવો, પોતાપણું મૂકવું એ કઠણ છે, પણ એ સહેલું ક્યારે બનશે? એકવાર નિશ્ચય કરી નાખો, બળવાન નિશ્ચય કરી નાખો કે બસ આ મોહ તોડવો જ છે, આ બસ મોહ તોડવો જ છે, મોહ તોડવો જ છે, તો એની અંદર કઠણપણું છે ને હળવું થઈ જાય છે. કેમ કે નિશ્ચય છે એ કારણ છે. મોહ છોડવાનો બળવાન નિશ્ચય તે મોહ છૂટવાનું કારણ છે, અને કારણમાં કાર્ય ગર્ભિત છે. નિયમ એવો છે, કારણમાં કાર્ય ગર્ભિત છે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના યથાર્થ કારણને પકડવું જોઈએ બસ. એટલે અડધો સક્સેસ, અડધું કામ તમારું થઈ ગયું, બાકીનું કામ કરવાનું બાકી રહ્યું. એવું છે દરેક બાબતમાં. જ્ઞાન દર્શનનું કાર્ય કરવું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક, તો એનું કારણ પકડવું જોઈએ કે સ્વરૂપની ઓળખાણ, એનું કારણ પકડવું જોઈએ જ્ઞાનીની ઓળખાણ, એનું કારણ પકડવું જોઈએ કે યથાર્થમાં મોક્ષતા. બસ કારણમાં કાર્ય ગર્ભિત છે. કામ કરવું જ છે, ગમે તે ભોગે કરવું જ છે, નિશ્ચય બળવાન હોવો જોઈએ. એવું છે, વિચાર એ વિચાર છે, નિર્ણય એ નિર્ણય છે, અને અમલીકરણ એ અમલીકરણ છે. એકબીજાને કારણ કાર્યનો સંબંધ છે. આપણે સ્વાધ્યાય મારફત વિચાર કરીએ છીએ, એ નિશ્ચયનું કારણ એમાં બનવું જોઈએ. વિચારપૂર્વક નિશ્ચય બંધાવવો જોઈએ. નિશ્ચય બંધાય તો નિશ્ચય એમને સારું, એનું અમલીકરણ ચાલુ થાય. બસ આથી વધારે કાંઈ નથી. જ્યાં સુધી દેહાદિકથી ફરી જીવને દેહાદિકથી કરી, એટલે વડે કરી, એટલે વડે દેહ વડે જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે. આ બોલા ભાઈ દે કીધું ક્ષેત્રમાંની વાત. શાસ્ત્રમાં એવું વચન છે, આત્મકલ્યાણ ખલું છે સાધન. હા ખરું, ખરે એને ખરેખર આત્મકલ્યાણનું સાધન છે એમ કરીને દેહની વાત લીધી છે. પણ કોને મમત્વ રહિતપણે એનો ઉપયોગ કરે એને, દેહનું મમત્વ કરવા માટે એ વાત નથી. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. મમતા કર તો અપારિણામિક ભાવે કર, એટલે શું કે તારો હેતુ શું છે? દેહને ઠીક રાખવામાં હેતુ શું છે? આત્મકલ્યાણ કરવા સિવાય કાંઈ નહીં, તો ઠીક વાત છે. પણ એવી પરિસ્થિતિમાં હું દેહનું કાંઈ કરી શકતો નથી એ પ્રકારનું જ્ઞાન સાથે હોવું જરૂરી છે. આ શરીરને હું કાંઈ કરી શકતો નથી, મારા કાબૂની વાત નથી. પણ મારી ભાવના એ છે કે જો દેહ છે એ સાથ આપે તો હું કલ્યાણ, આત્મકલ્યાણ વધારે સાધુ. જેમ કે ક્યાંય આવાગમન માટે સત્સંગનો લાભ લેવો હોય, ધ્યાન માટે પણ એકદમ જે રીતે ધ્યાન કરી શકાય એ રીતે શરીરની અવસ્થા રહી શકતી હોય, કમરના દુખાવાવાળાને તકલીફ થાય છે, તો બીજી પ્રકારની વ્યાધિવાળા બેસી ન શકે, હે આ તો શું છે, પોઈન્ટ શું ચાલે છે? કે જો ઠીક રાખવાનો વિકલ્પ આવે તો આશય અને ઈરાદો અને હેતુ એની પાછળ આત્મકલ્યાણનો તમારો હોવો જોઈએ, એ પણ ચાલે, બીજો કોઈ નહીં. શરીર મારું છે ને એને હું સારું રાખું તો હું સુખી, નહીતર હું દુઃખી, એ અભિપ્રાય નહીં, એવી રીતે નહીં. અને આત્મકલ્યાણના અર્થે એનો ઉપયોગ કરવો છે તો પણ મારા કાબૂની વાત નથી, હું એનો કરતા હરતા થઈ શકતો નથી, આ તો મારી ભાવનાનો વિષય છે, એટલી વાત છે. જેમ કે પ્રભાવનાની ભાવના આવે, ઘણા જીવો જિનમાર્ગને પામો, સર્વજીવો જિનમાર્ગને પામો, પણ એ ભાવનાની વાત છે, કઈ સર્વજીવો પામતા નથી, પામે છે કે નથી પામતા. એક બીજું કે કોઈને પમાડવા માટે કરતા બુદ્ધિ કરવાનો સવાલ નથી, કે કેમ પામતો નથી, કેમ સમજતો નથી, એ પણ સવાલ નથી. ભાવના ભાવનાના ઠેકાણે છે, પરિસ્થિતિ પરિસ્થિતિના ઠેકાણે છે. એમ આત્મકલ્યાણની ભાવના ભાવનાને ઠેકાણે છે, એટલા માટે હું શરીરને ઠીક રાખી શકું છું એ વાત નથી. અપારિણામિક મમતા ભજવી યોગ્ય છે એટલે કે, એટલે શું કહેવા માંગે છે, એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વર્થે કરવાની ઈચ્છા નહીં, પણ તે દેહ કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ, એટલે તેવા જ અભિપ્રાયથી તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાદ નથી. ઉપચાર કરવામાં દેહનું મમત્વ નહીં, પણ માર્ગને ઉપાસવાનો આશય અને ઈરાદો એમ રાખવાની વાત છે, એવી વાત છે. એટલે કે કરીને વાત શું લીધી, જુઓ કે આ દેહનો કાંઈ ઉપચાર કરવો પડે, કરવો પડે એનો અર્થ શું, કરવો છે એમ નહીં, કરવો છે એમાં રસ છે, કરવો છે એમાં કરતા બુદ્ધિ છે, અને કરવો પડે એ પરાણે કરવો પડે છે, માથે આવી પડ્યું છે, નહીં ચાલે ત્યારે એમ એમ. એટલે શું છે કે કોઈ વ્યાધિ શરૂ થાય, દુખાવો શરૂ થાય, કાંઈ પણ શરૂ થાય, પીડા શરૂ થાય, એનો ઉપચાર નહીં કરવાનો, એનો ઉપચાર નહીં કરવાનો, પ્રયોગ ચાલુ કરવાનો. કોઈ હદે આપણી યોગ્યતા બહાર વેદનાની પરિસ્થિતિ હોય અને પીડા ઉપજે અને પરિણામ વધારે નીચે પડી જાય એવી પરિસ્થિતિ આવે તો એ વખતે થોડો ઉપચાર કરવો, થોડો કરવો, કેટલો પરિણામમાં બેલેન્સ આવે એટલો, રોગનું બેલેન્સ નહીં પરિણામનું બેલેન્સ આવે. ને એ વખતે પણ આશય એવો રાખવો કે સત્સંગ આદિમાં, આવાગમન આદિમાં બાધા ન પહોંચે, એટલા પૂરતો ઉપચાર કરો. જો આ પરિસ્થિતિ શરીરની કંટ્રોલ બહાર જાય તો આપણે એ લાભ ગુમાવવો પડે, એના કરતાં થોડુંક કરી લ્યો, જેથી પરિણામ પણ ન બગડે અને લાભ પણ લેવાય. આશય છે એ શરીરને સુધારવાનો નથી, આશય આત્મકલ્યાણ કરવાનો છે, એને અપરિણામી મમતા કીધી. તે ઉપચાર દેહના મમત્વર્થે કરવાની ઈચ્છા એ નહીં, કરવો પડે એટલે એમ, પણ તે દેહ કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે, સત્સંગાદીમાં લાભ લઈ શકાય એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને માટે અર્થે અને તેની જ બુદ્ધિએ જોયું અભિપ્રાયની વાત લીધી છે. બુદ્ધિ એટલે અભિપ્રાય, એવો અભિપ્રાય પહેલાં હોવો જોઈએ, દેહ માટે એવો અભિપ્રાય હોવો જોઈએ. તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. તો આટલો એક અપવાદ છે, ઉપચાર કરવામાં આટલો અપવાદ છે. અને તે ઉપચાર પણ હું કરી શકું છું ને દેહને બરાબર ઠીક રાખી શકું છું એ વાત નહીં, પરિણામને ઠીક બેલેન્સ રાખવા માટે થોડું કરવું પડે તો કરી લેવું બસ. નહીતર છળ પકડાવવાની જગ્યા ખરી અહીંયા અપવાદ માર્ગ એવો છે, છળ પકડી લે જે છળ ક્યાંય પકડવો નથી. દરેક સિદ્ધાંતમાં જ્યાં ક્યાંય અપવાદ હોય ત્યાં એનો છળ નહીં પકડવાનો. એનું નામ સરળતાથી સિદ્ધાંતને ગ્રહણ કર્યો કહેવાય, છળ પકડે તો અસરળતાથી ગ્રહણ કર્યો કહેવાય. જે કાંઈ તે મમતા છે તે અપારિણામિકપણે અપરિણામિક મમતા છે. શું એને અપારિણામિક મમતા કીધી છે? એટલા માટે કે એના ફળમાં કર્મ વેદના અસાતા વેદની કર્મ બંધાતું નથી, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, એટલે એમાં આકુલતા ન તીવ્ર થાય. એવો ઉપચાર કરવામાં આત્મકલ્યાણ અર્થે કંઈક ઉપચાર કરવાનો ભાવ આવ્યો તો એમાં આકુલતા નહીં થાય, નહીતર આકુલતા ઘણી થાય. કેમ આ મળતું નથી, કેમ એની દવા લાગુ પડતી નથી, અથવા કેમ દવા ટાઈમસર આવી નહીં, કેમ ટાઈમસર ડૉક્ટર આવ્યા નહીં, કેમ ટાઈમસર કામ બધું થયું નહીં, કંઈક જાતની આકુલતા થવાની. ખરી વાત તો એ પ્રકારનો ઉદય જ છે, પણ અન્ય કારણે અન્ય કલ્પે આમ ન થયું માટે આમ થયું, આમ ન થયું માટે આમ થયું, આમ ન થયું માટે આમ થયું, ખોટી વાત છે. એ જ પ્રારબ્ધ હતું બસ. પ્રારબ્ધને સમપરિણામે ભોગવવું, ગમે તે ઉદય આવે ને સમપરિણામે ભોગવવું. અથવા ગમે તે ઉદયમાં આત્મકલ્યાણને સાધો, ઉદય આત્મકલ્યાણનું સાધન છે, ઉદય જ આત્મકલ્યાણનું સાધન છે, એટલે ધર્મ સાધન છે એમ લઈ લો બસ, પછી કાંઈ વાંધો નથી. એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, પણ તે દેહની પ્રિયતા અર્થે દેહને વાલો કરીને પ્રિય કરીને સાંસારિક સાધનના પ્રધાન ભોગનો એ હેતુ છે. તંદુરસ્ત રહીએ તો ખાવું પીવું બધા ભોગ ભોગવવામાં વાંધો ન આવે એટલે, અને તે ત્યાગવો પડે છે. રોગ થાય તો દેહનો ત્યાગ થાય છે, માટે ત્યાગવો પડે છે. એવા આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી, એ પ્રકારે દેહાત્મ બુદ્ધિ કરવા યોગ્ય નથી. એવા એવા સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, એ હેતુ ત્યાગવો પડે છે. જો શરીરમાં અસાતા હોય તો કાંઈ ખાવું પીવું બધું એકદમ લિમિટમાં આવી જવું પડે. ચાલો ખાવું હોય તો ઇન્જેક્શન ખાઓ, ટીકડી ખાઓ, બાકી કાંઈ તમને ખાવા નહીં મળે. મીઠાઈ બંધ કરો, ફળાણું બંધ કરો, તીખું બંધ કરો, આ બંધ કરો, બધું ભાવ તો બધું બંધ કરાવે, તમને આ ભાવ છે કે બંધ કરો, એવી રીતે એનો ભોગનો હેતુ ત્યાગવો પડે છે. એ બધો આર્ત ધ્યાનનો પ્રકાર છે. એવા કોઈ પણ પ્રકારે તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિખામણ છે. આવી શિક્ષા આપી છે એમ જાણે. આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ્ય રાખવો યોગ્ય છે. ક્યાં આવી વાત કે એ પ્રસાતાના ઉદયમાં પણ આત્મકલ્યાણનો લક્ષ્ય રાખવો. બસ પછી વાંધો જ નથી. એક આત્મકલ્યાણનો લક્ષ્ય અને ભાવના રહી જાય તો કોઈ ઉદયમાં વાંધો નથી, નહીતર બધા ઉદયમાં આકુરતા આકુરતા ને આકુરતા જ ભોગવવું પડશે, બીજું કાંઈ નથી. અહીં સુધી રાખે ચાલતા લેશો થોડી એનો. Thank you.